समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय आपणे करी रह्या छीए। 47 शक्ति पैकी 37 शक्तिनो स्वाध्याय पूरो कर्यो छे। હવે આજે 38મી શક્તિ અભાવ અભાવ શક્તિ। અભાવ અભાવ શક્તિ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે નહીં ભવતા નહીં વર્તતા પર્યાયના અભવન રૂપ એટલે કે નહીં વર્તવા રૂપ અભાવ અભાવ શક્તિ। શું કહે છે કે નહીં ભવતા નહીં વર્તતા પર્યાયના અભવન રૂપ અભાવ અભાવ શક્તિ। ગુરુદેવ પાસેથી એનો વિસ્તાર સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 171 ગુરુદેવ અહીંયા કહે છે કે સમયસારનો આ શક્તિ અધિકાર છે। આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે, તેનું કથન ક્રમથી થાય છે, પણ તે બધી ભગવાન આત્મામાં એક સાથે ત્રિકાળ વ્યાપેલી છે। ક્રમમાં તો વર્ણન થાય પણ શક્તિઓ તો બધી એક સાથે છે, અને એ ત્રણેય કાળ ભૂતકાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં એક સાથે અનંત શક્તિઓ વ્યાપેલી છે, રહેલી છે। ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે, એમાં આ અનંત શક્તિઓ છે, તે તેનો સ્વભાવ છે। શુદ્ધ એક ચૈતન્ય માત્ર જ્ઞાયક સ્વરૂપી હું છું એમ જેને અંતરમાં દ્રષ્ટિ થાય તેને તે દ્રષ્ટિમાં અનંત શક્તિઓની પ્રતીતિ સમાઈ જાય છે। શું કહે છે ગુરુદેવ કે જેને હું શુદ્ધ ચૈતન્ય માત્ર નાયક સ્વભાવી ભગવાન આત્મા છું એવો દ્રવ્ય સુખના અભ્યાસ દ્વારા નિર્ણય થયો છે અને દ્રષ્ટિ અંતર તરફ વળી છે, તો એ દ્રષ્ટિમાં અનંત શક્તિઓની પ્રતીતિ સમાઈ જાય છે। 33મી શક્તિથી શરૂ કરી અને આ 38મી શક્તિ સુધી 6 શક્તિની વાત આવી તો ગુરુદેવ કહે છે કે અહીંયા આ 6 બોલમાં એમ કહે છે કે પ્રથમ કહ્યું કે આત્મામાં વર્તમાન નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે તે રૂપ ભાવ શક્તિ છે। 33મી શક્તિ ભાવ શક્તિ। તો શું કહે છે ગુરુદેવ કે પહેલા આ વાત કરી કે આત્મામાં વર્તમાન નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે, એવો કોઈ સમય નથી હોતો કે જ્યારે વર્તમાન નિર્મળ વિદ્યમાન અવસ્થા ન હોય, કે આત્મામાં વર્તમાન નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે અને એવી હોવારૂપ ભાવરૂપ ભાવ શક્તિ છે। એના પછી અભાવ શક્તિની વાત કરી તો એમાં એમ કહ્યું કે આત્મામાં વર્તમાન વિદ્યમાન અવસ્થા છે તેમાં પૂર્વોત્તર એટલે પહેલાની અને પછીની એમ પૂર્વોત્તર અવસ્થાઓ અવિદ્યમાન છે તથા રાગના પરિણામરૂપ અવસ્થા અવિદ્યમાન છે। પહેલાની અને પછીની અવસ્થા તો નથી, પણ રાગના પરિણમન રૂપ અવસ્થા પણ અવિદ્યમાન છે એવી અભાવ શક્તિ છે. એના પછી 35મી શક્તિની વાત કરતા કહ્યું કે ત્રીજી ભાવ અભાવ શક્તિ છે. અહીંયા 6ની અપેક્ષા એ ત્રીજી શું કહ્યું કે ભાવ અભાવ શક્તિ છે. તેના કારણે વર્તમાન જે નિર્મળ અવસ્થા વિદ્યમાન છે, એટલે જે નિર્મળ અવસ્થા વર્તમાન વિદ્યમાન છે તે ભાવ છે, અને તેનો વ્યય થવો એટલે અભાવ થવો, એટલે એવા ભાવ અભાવ રૂપ શક્તિ છે. તે પછી 36મી એટલે કે ચોથી અભાવ ભાવ શક્તિ. અભાવ ભાવ શક્તિને લીધે વર્તમાન વિદ્યમાન અવસ્થા છે તેમાં પછીની વિશેષ નિર્મળ અવસ્થાનો અભાવ છે, તો તેનો પછીના સમયે ભાવ એટલે કે ઉત્પાદ થઈ જશે. અભાવ ભાવ શક્તિ વર્તમાનમાં જેનો અભાવ છે એટલે કે જે નથી, એ પછીના સમયે એનો ભાવ થાય છે એટલે કે એનો ઉત્પાદ થાય છે એવી અભાવ ભાવ શક્તિ. તો એ 36મી થઈ. ત્યાર પછીથી 37મી શક્તિ એમાં શું કહે છે કે એ ભાવ ભાવ શક્તિ છે. તો કે છે 5મા બોલમાં ભાવ ભાવ શક્તિ કહી. ભાવ ભાવ શક્તિના કારણે પ્રત્યેક ગુણની વર્તમાન પર્યાય જે નિર્મળ ભાવરૂપ છે તે નિર્મળ નિર્મળ ભાવરૂપ જ રહેશે. એટલે કે જ્ઞાન ગુણની એ નિર્મળ પર્યાય છે, તો એ પછીના સમયે એ પર્યાય ભલે વ્યય પામે વ્યય થાય એનો, તે છતાંય જે નવી પર્યાય હશે તે પણ એ જ પ્રકારની જ્ઞાનની પર્યાય હશે, અને એનો પણ વ્યય થતાં ફરી નવી પર્યાય થશે તે પણ તે પ્રકારની જ્ઞાનની પર્યાય હશે. એટલે એ જ જાતની જ્ઞાન ગુણ છે તો પછી એની એવી જ પર્યાય થશે. એટલે જે ભાવ છે જ્ઞાનનો ભાવ છે તો જ્ઞાન ભાવની એટલે ભાવ ભાવ શક્તિ એ દરેક ગુણને માટે છે. પ્રત્યેક ગુણની એવી વર્તમાન પર્યાય એમાં પછી સુખ ગુણ હોય, ચારિત્ર ગુણ હોય, દર્શન ગુણ હોય, તો દરેક ગુણની પોતાનો જે ગુણ પ્રમાણે જે ભાવ છે એવી ને એવી બીજી પર્યાય થશે. કે દરેક પર્યાય એક સમયની છે અને એ સમય પછી એ તો વ્યય થાય છે, પણ બીજી નવી પર્યાય બીજા સમયે જે ઉત્પન્ન થઈ તો એ એવી જશે, જે ગુણની પર્યાય છે તેવી જશે. એટલે એવી એ ભાવ ભાવ શક્તિ. હવે આ છઠ્ઠી વાત અહીંયા કરે છે જે એનો સ્વાધ્યાય આજે આપણે કરવાના છીએ, તે અભાવ અભાવ શક્તિ. અભાવ અભાવ શક્તિ ગુરુદેવ કહે છે કે હવે અહીં અભાવ અભાવ શક્તિની વાત છે. ધર્મીને વર્તમાન વિકારના અભાવરૂપ જે પરિણમન થયું છે તે વિકારના અભાવરૂપ જ રહેશે એમ કહે છે. જો આપણે ભાવ ભાવ શક્તિમાં સમજ્યા કે જે ભાવ ગુણનો છે તેની જે પર્યાય થઈ તેવી ને તેવી તે જ પ્રકારની તે જ જાતની પર્યાય થયા કરે એમ ભાવ ભાવ. અહીંયા અભાવમાં પણ એ રીતે સમજવાનું છે કે જે અભાવ છે, જે પર્યાયોનો અભાવ છે, જે પરિણામનો અભાવ છે, જે વિકારનો અભાવ છે, તો એ પછી વિકારનો અભાવ જ રહેશે. એના પછીના વખતે પણ એમ જ હશે, એના પછી પણ એમ જ હશે, એના પછી પણ એમ જ હશે. એટલે અભાવ અભાવ ગુરુદેવ અહીંયા સમજાવે છે કે નહીં ભવતા પર્યાયના અભવન રૂપ, જેનું ભવન નથી, નથી પરિણામ થતું એવી પર્યાયો, એટલે એવા નહીં ભવતા પર્યાય, તો એવા નહીં ભવતા પર્યાયના અભવન રૂપ અભાવ અભાવ શક્તિ છે. વ્યવહાર રત્નત્રય રાગ વિકાર છે, તેના અભાવ સ્વભાવરૂપ ધર્મીનું વર્તમાન પરિણમન છે. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને આ વ્યવહાર રત્નત્રયના રાગનો અભાવ છે, એટલે એવા ધર્મીનું વર્તમાન પરિણમન એ વ્યવહાર રત્નત્રયના રાગના વિકારના ભાવથી રહિત છે. એટલે એવા રાગ અને વિકાર છે તો તેના અભાવ સ્વરૂપ ધર્મી જ્ઞાનીનું વર્તમાન પરિણમન છે. તેના અભાવ સ્વભાવ રૂપ જ રહેશે એમ કહેવું છે. જે રાગ છે, વિકાર છે, તેના અભાવ સ્વરૂપ ધર્મીનું જે વર્તમાન પરિણમન છે તે પછી પણ એમ જ રહેશે. એટલે એ અભાવ સ્વરૂપ જ રહેશે, રાગ અને વિકાર રહિત જ રહેશે એમ. અભાવ અભાવ જેનો અભાવ છે તેનો પછી અભાવ જ રહે એવી અભાવ અભાવ શક્તિ છે. હવે એમાં કોઈને થોડોક વિચાર આવે, કોઈને આશંકા થાય કે અભાવ શક્તિ જે પહેલાથી એમાં આ વાત તો આવી હતી, પણ ત્યાં વાતમાં થોડો ફેર છે. અભાવ શક્તિમાં વાત એ રીતે હતી કે આત્મામાં વર્તમાન વિદ્યમાન જે અવસ્થા છે તેમાં પહેલાની અને પૂર્વની અવસ્થાઓ અવિદ્યમાન છે તથા રાગના પરિણમન રૂપ અવસ્થા અવિદ્યમાન છે. એટલે વર્તમાન વિદ્યમાન અવસ્થા માટે એ વાત કરી હતી. હવે અહીંયા જરાક વધારે વિશેષતાથી વાત લીધી છે. અભાવ અભાવમાં શું લીધી છે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પહેલા અભાવ શક્તિમાં એટલી જ વાત હતી કે ધર્મીને વર્તમાન વ્યવહારના રાગના અભાવરૂપ પરિણમન છે. ધર્મીને વર્તમાન વ્યવહારના રાગના અભાવરૂપ પરિણમન છે. અહીં અભાવ અભાવ શક્તિમાં એમ કહે છે કે વર્તમાન વ્યવહારના રાગના અભાવરૂપ પરિણમન છે તે હવે પછી પણ અભાવરૂપ રહેશે. વર્તમાન છે એવું ભવિષ્યમાં રહેશે. એટલે અભાવ શક્તિમાં જે વાત કરી હતી એનાથી આ વિશેષ વાત થઈ કે એવું જ રહેશે. અભાવ 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 જ રહેશે, પછી એ અભાવ રૂપ જ રહેશે. એટલે અભાવ અભાવ શક્તિ આગળ ગુરુદેવ સમજાવે છે કે ધર્મીને વર્તમાન પર્યાયમાં ઉદય ભાવના અભાવ રૂપ પરિણમન છે. ધર્મીને જ્ઞાનીને વર્તમાન પર્યાયમાં ઉદય ભાવના અભાવ રૂપ પરિણમન છે. એને ઉદય ભાવ તો છે પણ ઉદય ભાવનો એને વર્તમાન પર્યાયમાં અભાવ એવું એનું પરિણમન છે. ઉદય તો છે, હમણાં ઉદય તો વર્તે છે, પણ ધર્મીને વર્તમાન પર્યાયમાં એના નિર્મળ પરિણામ છે એમાં જે ઉદય ભાવ છે એનો અભાવ છે. એટલે એવા ઉદય ભાવના અભાવ રૂપ પરિણમન છે. ઉદય ભાવનો તેની વર્તમાન પર્યાયમાં અભાવ છે, કેમ કે એના પરિણામ નિર્મળ છે. તો એવા નિર્મળ પરિણામની અંદર જ્ઞાનીને ધર્મીને ઉદય ભાવનો વર્તમાન પર્યાયમાં અભાવ છે. અભાવ શક્તિના કારણે ઉદય ભાવ તેની પર્યાયમાં છે જ નહીં. દ્રવ્ય ગુણમાં ઉદય ભાવ નથી, દ્રવ્ય અને ગુણમાં ઉદય ભાવ નથી, અને ધર્મીની પર્યાયમાં પણ તેનો અભાવ છે, કેમ કે એના તો નિર્મળ પરિણામ છે. તો હવે અહીં કહે છે કે તે ઉદય ભાવના અભાવરૂપ જે ધર્મીનું પરિણમન છે તે હવે પછી પણ ઉદય ભાવના અભાવરૂપ જ રહેશે. આ અભાવ અભાવ શક્તિ છે. શું કહે છે? ઉદય ભાવના અભાવરૂપ જે એનું પરિણમન છે તે હવે પછી પણ ઉદય ભાવના અભાવરૂપ રહેશે. આ અભાવ અભાવ શક્તિ છે. દ્રષ્ટાંત આપી અને ગુરુદેવ સમજાવે છે કે મુનિરાજ ભાવલિંગી સંતને ચારિત્રના પરિણમનમાં વર્તમાન નિર્મળ રત્નત્રયની પરિણતિ પ્રગટી છે. મુનિરાજ છે, ભાવલિંગી સંત છે અને સાતમા ગુણસ્થાનની દશામાં મુનિરાજ છે. તો એવા મુનિરાજને એમના પરિણમનમાં નિર્મળ રત્નત્રયની પરિણતિ પ્રગટિ છે, એટલે સાતમા ગુણસ્થાનની દશામાં છે. તેમાં અચારિત્રના પરિણમનનો અભાવ છે. હવે ભવિષ્યમાં પણ તે અચારિત્રના પરિણમનનો અભાવ રહેશે. નિર્મળ પરિણામની અંદર અચારિત્રના પરિણમનનો અભાવ રહેશે. નિર્મળ પરિણામ જે મુનિરાજના થશે તેમાં એ અચારિત્રના પરિણામનો અભાવ રહેશે. ધીરેથી સમજવું પડે. અહીંયા એમ નથી વાત કે છઠ્ઠે ગુણસ્થાને ન આવે એમ વાત નથી. સાતમેથી છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજ હશે એટલે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહારમાં આવશે અને એમને શુદ્ધભાવ પણ આવશે. તે છતાં એમના નિર્મળ પરિણમનમાં તો અચારિત્રના પરિણામનો અભાવ જ રહેશે. ગુરુદેવ કહે છે કે ભાઈ ધીરજથી સમજવું બાપુ, આ તો અંદરના ત્રિલોકી નાથને જગાડવાની વાતો છે. અંદર ત્રણ લોકનો નાથ પડ્યો છે ને, ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ 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 સિદ્ધ સમાન ભગવાન આત્મા, એને જગાડવાની વાત છે. જે જ્ઞાન સ્વરૂપ છે, જે ઓમકાર સ્વરૂપ છે, જે સર્વજ્ઞ સ્વરૂપ છે, એવા ભગવાન આત્માને એનું લક્ષ કરીને અનુભવીને પછી એવા અનુભવમાં લીનતા અને એવી એકાગ્રતા કરીને કે પછી એમાં સ્થિરતા થઈ જાય, એમ આખા પુરુષાર્થની વાત કરવી છે. એટલે ગુરુદેવ પહેલા તો એમ કહે છે કે એવા ત્રિલોકી નાથને જગાડવાની વાત છે. પહેલા તો તું જાગૃત થાય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ પ્રગટ. પર્યાય બુદ્ધિને લઈને, પર્યાયમાં રાગ છે, અહીં દ્રવ્યમાં તો રાગ છે નહીં, અને એ પર્યાય બુદ્ધિને લઈને પર્યાયમાં રાગ છે. એટલે તારું લક્ષ પર્યાયમાં ને પર્યાયમાં રહે છે એટલે તને રાગ છે. જો તને એક વખત તારા સ્વરૂપની દ્રષ્ટિ થાય, દ્રવ્ય દ્રષ્ટિ થાય, તો પછી એ રાગની રૂચિ પણ રહેતી નથી અને એ સમયના નિર્મળ પરિણામમાં એ રાગ રહેતો જ નથી. અને સમ્યક દર્શન થયા પછીથી ગરમીની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે, ભલે બહારમાં એનો ઉપયોગ હોય તે છતાં એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. કહે છે કે પર્યાય બુદ્ધિને લઈને પર્યાયમાં રાગ છે. અનાદિનો પર્યાય બુદ્ધિ છે. પર્યાય એક સમયનું સત છે, એ વિકારી હો કે નિર્મળ હો, બધી પર્યાય એક સમયનું સત છે. આ તો પોતાનું સ્વરૂપનું લક્ષ છોડી અને બહારમાં પરનું લક્ષ કરીને રહ્યો છે, એટલે બહારમાં જગતના પદાર્થોની પર્યાયોને જોવામાં એ રોકાઈ ગયો છે. આ શરીરને, સગાને, સંબંધીને, આ ઘરને, મકાનને, આ કોમ્પ્યુટરને, એ બધામાં એ રોકાઈ રહ્યો છે. એ ભૂલી જાય છે કે એ જે જેને જોઈ રહ્યો છે એ તો બધી અન્ય દ્રવ્યોની પર્યાયો છે, અને તેની સાથે જે એ પર્યાયોની સાથે જે દ્રવ્ય રહ્યા છે એનો તો એને વિચાર નથી. આ બધા પૂર્વ પરમાણુઓ ભેગા થઈને જે સ્કંદ બન્યા છે એ સ્કંદની પર્યાયમાં તું રોકાઈ રહ્યો હોય પણ એ પરમાણુનો તો વિચાર કર, એ પૂતગળ છે. પૂતગળ પરમાણુનું પણ નિર્મળ પરિણમન, શુદ્ધ પરિણમન હોય છે. એવી જ રીતે ભગવાન આત્માનું નિર્મળ શુદ્ધ પરિણમન છે, એનો તો તે ક્યારેય વિચાર જ ન કર્યો. ગુરુદેવ કહે છે કે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ તો વર્તમાન તેને રાગના અભાવરૂપ પરિણમન થયું. જેવી દ્રવ્ય દ્રષ્ટિ થઈ, સ્વરૂપનું લક્ષ થયું અને એનો અનુભવ થયો, તો જે પરિણામ થયા ત્યારે એ વર્તમાન નિર્મળ પરિણામ છે એમાં રાગનો અભાવ છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ તો વર્તમાન તેને રાગના અભાવરૂપ પરિણમન થયું. રાગના અભાવરૂપ પરિણમન, રાગ વિના પરિણમન, કોઈ રાગ નથી નિર્મળ પરિણામમાં, કોઈ રાગ નથી. કોઈ વાર અનુભવ્યું ન હોય ને એટલે અઘરું લાગે, પણ ભાઈ એમ નથી, અઘરું કાંઈ નથી. પોતાના સ્વરૂપમાં જવું કાંઈ અઘરું નથી. એકવાર ભાઈ બરાબર એકાગ્રતાપૂર્વક પૂરા બળથી વિરેની શક્તિને ત્યાં લગાડી દઈને તું એકવાર એવો અનુભવ કર, ગુરુદેવ એમ કહે છે. શું કહે છે? કે જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ તો વર્તમાન તેને રાગના અભાવરૂપ પરિણમન થયું. હવે તે રાગના અભાવરૂપ પરિણમન કાયમ રહેશે. કેમ કાયમ રહેશે રાગના અભાવરૂપ પરિણમન? કેમ કે એવી આ આત્માની અભાવ અભાવ શક્તિ છે. ધર્મીને સિદ્ધ દશા પર્યંત, એટલે સિદ્ધ દશા થાય ત્યાં સુધી એને આ અભાવ અભાવ શક્તિના કારણે એ રાગના અભાવ રૂપ પરિણમન હોય છે. એટલે કહે છે કે ધર્મીને સિદ્ધ દશા પર્યંત, અને સિદ્ધમાંય, સિદ્ધ થયા પછીની વાત કરીએ તો સિદ્ધને રાગના અભાવરૂપ પરિણમન કાયમ રહેશે. સિદ્ધને કેમ વિકાર થતો નથી? તો કહે છે કે આત્મામાં એવી અભાવ અભાવ શક્તિ છે જેના સામર્થ્યથી તેને વિકારના અભાવરૂપ પરિણમન સદાય રહે છે. વિકારનો અભાવ, વિકારનો અભાવ, વિકારનો અભાવ, વિકારનો અભાવ, વિકારનો અભાવ, કાયમ વિકારનો અભાવ, હંમેશા વિકારના અભાવ રૂપ પરિણમન સિદ્ધને હોય છે. સિદ્ધમાં શક્તિ સંપૂર્ણતઃ ખીલી ગઈ છે, તેથી તેમને વિકાર અને વિકારનું પરિણમન થતું નથી. કર્મ નથી માટે સિદ્ધને વિકાર થતો નથી એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો વિકારરૂપ થવાનો આત્માનો સ્વભાવ જ નથી. ખરેખર તો વિકારરૂપ થવાનો આત્માનો સ્વભાવ જ નથી. સ્વભાવ તો ક્યારે હોય? કે અંદર ગુણ હોય તો સ્વભાવ હોય. એટલે વિકારરૂપ થવા વાળો કોઈ ગુણ હોવો જોઈએ ને. અંદર આત્મામાં એવો કોઈ ગુણ હોય તો એ વિકારરૂપ થાય, તો એનો આત્માનો સ્વભાવ થાય. પણ વિકારરૂપ થવાનો આત્માનો સ્વભાવ જ નથી, કેમ કે એવો ગુણ નથી. અને આ સ્વભાવ સિદ્ધને પૂર્ણ પ્રસિદ્ધ થઈ ગયો છે, તેથી તેમને વિકાર થતો નથી. ચૈતન્ય રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદમેય. સિદ્ધની જેમ વસ્તુ ચૈતન્ય ચિદાનંદ પ્રભુ પરથી અને રાગથી ઉદાસ ઉદાસ છે. ભગવાન આત્માની વાત કહે છે, ગુરુદેવ આત્માની વાત કરતા કહે છે કે સિદ્ધની જેમ વસ્તુ એટલે આત્મા ચૈતન્ય ચિદાનંદ પ્રભુ પરથી અને રાગથી ઉદાસ ઉદાસ છે. વસ્તુ પરથી અભાવ સ્વભાવે છે. વસ્તુ એટલે આત્મા પરથી અભાવ સ્વભાવે છે. પરનો એમાં અભાવ છે. પર શું છે? પર શબ્દ દ્વારા શેનો ખ્યાલ આવે છે? પર શબ્દે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મ, ભાવકર્મ ઇત્યાદિ એ બધું પર. તો એ પરના અભાવ સ્વભાવે ભગવાન આત્મા છે. એ પરનો અભાવ ભગવાન આત્મામાં છે. એ બધું પર છે અને એનો આત્મામાં અભાવ છે. એટલે આત્માનો સ્વભાવ કેવો થયો? કે પરના અભાવ સ્વરૂપ આત્માનો સ્વભાવ છે. એક લીટીમાં ગુરુદેવ તો શાસ્ત્રોના સાર ભરી દે છે. આગમમાંથી આવું અધ્યાત્મ કાઢવું એ કઈ નાની વાત નથી. આચાર્ય ભગવાને શક્તિ માટે જે એક લીટીની વ્યાખ્યા મૂકી એમાંથી ગુરુદેવ કલાકો સુધી જે ભાવ કાઢે છે અને જે અધ્યાત્મનો પ્રકાશ કરી રહ્યા છે, અદભુત છે. ધ્રુવ અદભુત છે. ગુરુદેવનો કેવો ક્ષયો ક્ષણ, કેવી અદભુત વાણી નીકળે છે. ભાવ ભાવ શક્તિ માટે કેવી સુંદર વાત કરી. આગળ કહે છે પાના નંબર 172 ઉપર કે ધર્મીને એ સર્વ પરના અભાવરૂપ પરિણમન વિદ્યમાન છે તે સદાય અભાવરૂપ રહેશે. ધર્મીને એ પરના અભાવરૂપ પરિણમન છે એવું પરિણમન સદાય રહેશે. એટલે એ અભાવ અભાવ શક્તિના કારણે આવો ચૈતન્યનો ભરપૂર ખજાનો અંદર પડ્યો છે પણ એનો એને વિશ્વાસ નથી. અરે આ જીવ તને એનો વિશ્વાસ આવતો નથી કે આવી અદભુત શક્તિઓ તારામાં પડી છે, તું એનો લક્ષ કરતો નથી. અંદર નિધાન પડ્યા છે, તું બહારમાં શું લેવા ભમી રહ્યો છે? વારંવાર આ વાત કરે છે. આગળ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્યાં સ્વભાવના આશ્રય દ્રષ્ટિ કરી ત્યાં સમ્યક દર્શન થયું. ધર્મીને તેમાં મિથ્યા શ્રદ્ધાંતરૂપ પરિણમનનો અભાવ છે. સમ્યક દર્શન થયું, સમ્યક માન્યતા થઈ, સાચું શ્રદ્ધાંત સમ્યક શ્રદ્ધાંત થયું, એટલે એવા શ્રદ્ધાંતમાં મિથ્યા શ્રદ્ધાંતરૂપ પરિણમનનો અભાવ છે. મિથ્યા શ્રદ્ધાંતરૂપ પરિણમન હે માનસ. અને હવે એવું જે મિથ્યા શ્રદ્ધાંતના અભાવરૂપ પરિણમન રહેશે, અને હવે એવું જ મિથ્યા શ્રદ્ધાંતના અભાવરૂપ પરિણમન રહેશે. એક વખત સમ્યક દર્શન થાય પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે, એટલે જે શ્રદ્ધા થઈ છે તે શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધાંત રૂપ પરિણમનના અભાવરૂપ છે. તો હવે એ મિથ્યા શ્રદ્ધાંતના અભાવરૂપ પરિણમન રહેશે. ધર્મી જીવને દ્રવ્ય દ્રષ્ટિ થઈને જે રાગના અભાવરૂપ પ્રવર્તન થયું તે હવે કાયમ રહેશે. આવી વાત છે. આમાં વ્યવહારથી નિશ્ચય થાય ને એ બધી વાત ક્યાં આવે રે. આગળ કહે છે ચોથા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કે વિકારના અભાવરૂપ થવું એવો આત્માનો સ્વભાવ છે. વિકારના અભાવરૂપ થવું એવો આત્માનો સ્વભાવ છે અને તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. દ્રવ્ય દ્રષ્ટિ થતાં અભાવ અભાવ એવો જે સ્વભાવ તે પર્યાયમાં વ્યાપક થાય છે, તેથી તેને વિકારના અભાવરૂપ પરિણમન કાયમ રહે છે. કોઈને એમ થાય કે આ વિકારના અભાવરૂપ પરિણમન કાયમ શા માટે રહે? પછી પાછો એને વિકારનો સદભાવ થઈ જાય ને, વિકાર પાછો આવી જાય ને, તો એ વાત ગુરુદેવે સમજાવી છે કે જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે, જે દ્રવ્ય દ્રષ્ટિ થયો છે, જે સંસ્કૃતિ નાની ધર્મી છે, એની દ્રષ્ટિમાં એની શ્રદ્ધામાં એના નિર્મળ પરિણામમાં રાગનો અભાવ થયો છે, તો એવો રાગનો અભાવ કાયમ રહેશે. કેમ કે આત્માનો સ્વભાવ જ એવો છે. અભાવ અભાવ નામની શક્તિને કારણે રાગનો અભાવ છે, તે રાગનો અભાવ જ રહે. વિકારના અભાવ રૂપ પરિણમન કાયમ રહેશે. કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું જ્ઞાનીને વ્રત આદિનો વિકલ્પ રાગ છે જ નહીં? એનો ઉત્તર આપે છે કે છે ને, જ્ઞાનીને દયા દાન વ્રત આદિનો વિકલ્પ હોય છે, છતાં તેની પર્યાયમાં તેના અભાવરૂપ પરિણમન છે. જ્ઞાનીને આ બધા વિકલ્પ હોય છે, શુભ વિકલ્પ હોય છે, પણ છતાં એના સ્વામી થતા નથી, એને પોતાના ભાવ તરીકે જાણતા નથી. માત્ર એ ભાવ છે, એવો વિકલ્પ આવ્યો છે, એવો સુદભાવ થયો છે, તો એને જાણે છે, પણ કહે છે કે એની પર્યાયમાં તેના અભાવરૂપ પરિણમન છે. નાની રાગ છે તેનો માત્ર જાણનાર છે. રાગ છે તેને જાણવાની જે જ્ઞાનની દશા, તેમાં જ્ઞાની વર્તે છે. નાની જ્ઞાનની દશામાં છે અને એ જ્ઞાનની દશામાં રાગ છે તો એને જાણે છે, પણ એ કઈ રાગમાં વર્તતા નથી. રાગને જાણે છે એ જ્ઞાનની દશામાં વર્તે છે, પણ રાગમાં વર્તતા નથી. એ રાગી થતા નથી, એ રાગરૂપે પરિણમતા નથી, રાગમાં ઈષ્ટ અનિષ્ટ વૃદ્ધિ કરતા નથી. માત્ર પોતાના જ્ઞાનમાં એ રાગને જાણે છે, એટલે પોતે તો એ જ્ઞાનની પર્યાયમાં વર્તે છે, રાગમાં વર્તતા નથી. બહુ સરસ વાત છે. એટલે આવું રાગના અભાવ સ્વભાવે ધર્મીનું પરિણમન હોય છે. આચાર્ય દેવે એકલું અમૃત પીધું છે, બહુ અદભુત વાત કરી છે. પ્રભુ આચાર્ય દેવે તો પીસ્યું છે, પણ એ અમૃત તો ગુરુદેવે કાઢીને આપણને આપ્યું છે. આટલી બધી સ્પષ્ટતા કોણ કરે? આગળ આઠમા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે વીર્ય શક્તિમાં પણ આ અભાવ અભાવ શક્તિનું રૂપ છે. જો વીર્ય શક્તિમાં અભાવ અભાવ શક્તિનું રૂપ સમજાવીને ગુરુદેવે એક ઘણી મહત્વની વાત સમજાવી છે. વીર્ય શક્તિમાં પણ આ અભાવ અભાવ શક્તિનું રૂપ છે, તેથી વીર્ય રાગના અભાવ રૂપ જે નિર્મળતાની રચના કરે છે તે રાગના અભાવરૂપ રચના જ કર્યા કરશે. વીર્ય તો સ્વભાવની રચના કરવાવાળું છે ને પોતાના, તો એમાં એ રચના કરશે તો એમાં એ રાગના અભાવરૂપ રચના જ કર્યા કરશે. એમાં મલિનતાનો હંમેશા અભાવ જ રહેશે. એટલે આ માર્ગ આત્મામાં મલિનતા વ્યાપતી નથી. આત્માના વીર્યથી આત્માના બળથી મલિન પર્યાયની રચના થશે જ નહીં, કેમ કે અભાવ અભાવ શક્તિ પડી છે. જે પુરુષાર્થથી નિર્મળ રચના થઈ તે નિર્મળ રચના તેવી ને તેવી રહ્યા જ કરશે. આવી વાત છે. આત્માનું સ્વરૂપ ત્રિકાળ આમ શુદ્ધ રહે છે. એક બીજો ન્યાય પણ અહીંયા સરસ રીતે સમજાયો છે ગુરુદેવે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ છે. ત્રણેય કાળે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. કોઈ પણ દ્રવ્યમાં બીજા અન્ય દ્રવ્યનો પ્રવેશ નથી, અભાવ છે. કોઈ પણ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યમાં વ્યાપતું નથી. બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે, એકબીજાની પર્યાયને પણ કરતા નથી, અત્યંત અભાવ છે. આ રીતે જીવમાં પોતાથી ભિન્ન એવા દ્રવ્ય ગુણ પર્યાયનો ત્રણેય કાળ અભાવ છે. હવે આમ છે ત્યાં પછી જીવ બીજાનું શું કરે? અને બીજો જીવ હોય કે બીજું અન્ય દ્રવ્ય હોય તે પણ આ જીવનું શું કરે? એટલે કે કાંઈ જ ન કરે. તેવી રીતે રાગનો પણ સ્વભાવમાં અત્યંત અભાવ છે. જેમ એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે, તેવી રીતે અહીંયા ગુરુદેવ કહે છે કે તેવી રીતે રાગનો પણ આત્માના સ્વભાવમાં અત્યંત અભાવ છે. આટલી વાત બાપુ. આ અધ્યાત્મનો અભાવ કયો? શું કહ્યું? રાગનો પણ સ્વભાવમાં અત્યંત અભાવ છે, અને આને ગુરુદેવે અધ્યાત્મનો અભાવ કર્યો. જો આગમમાં તો આપણે અભાવ સમજ્યા છીએ, પ્રાગભાવ, પ્રધંસા ભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંત ભાવ, એટલે આ બધા અભાવ છે. પ્રાગભાવ એટલે ભૂતકાળની પર્યાયનો વર્તમાન પર્યાયનો અભાવ, પ્રધંસા ભાવ એટલે ભવિષ્યકાળની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ, અન્યોન્ય અભાવ એટલે એક પર્યાયનો બીજી પર્યાયમાં અભાવ, અને અત્યંત ભાવ એટલે એક દ્રવ્યની પર્યાયનો બીજા દ્રવ્યની પર્યાયમાં અભાવ, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ. આવા આ ચાર અભાવ તો આપણે સમજ્યા છીએ, પણ એમાં અધ્યાત્મનો અભાવ આવતો નથી. ગુરુદેવ કહે છે અધ્યાત્મનો અભાવ શું છે? કે અધ્યાત્મનો ભાવ તો એવો છે કે જીવને જે રાગનો ભાવ થાય છે એ રાગના ભાવનો આત્માના સ્વભાવમાં અત્યંત અભાવ છે. આ અધ્યાત્મનો ભાવ છે. બહુ સરસ વાત કરી છે. અધ્યાત્મનો ભાવ, ભલે આ બધા આપણે ભૂલી જઈએ બીજું બધું, પણ આ અધ્યાત્મનો ભાવ છે એ એક વાત ગળે ઉતરી જાય, એ વાત બરાબર સમજાઈ જાય તો સંગત દર્શન થાય કે રાગ આત્માના સ્વભાવમાં જ નથી, રાગ આત્મામાં છે જ નહીં, આત્મામાં એવો ગુણ પણ નથી અને આત્માનો સ્વભાવ નથી. રાગ અને આત્મા જુદા, રાગ અને આત્મા જુદા. આ વાત ઉપર ચિંતન કરતા 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 સુગાણીજીને તમને દર્શન થયું. આવી વાત છે. આગળ પાના નંબર 173 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તે કોઈ શક્તિનું કાર્ય નથી, એ તો આપણે જાણીએ છીએ, પણ વારંવાર આની દ્રઢતા કરવી પડશે, એ ભૂલી જઈએ છીએ. જે વિકૃત અવસ્થા પર્યાયમાં થાય છે, પર્યાયમાં જ છે, પર્યાય સુધી સીમિત છે, એ વિકૃત અવસ્થા દ્રવ્યમાં પહોંચતી નથી. એટલે પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તે આત્માની શક્તિનું કાર્ય નથી, એ સ્વતંત્રપણે થાય છે, એ પર્યાયના સટકારક એના પોતાના છે. એટલે પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તે કોઈ શક્તિનું કાર્ય નથી. પર્યાયમાં તેને ઉઠાવગીરે અધરથી ઉઠાવી છે. ઉઠાવગીર કોણ? અજ્ઞાની મૂંઢ જીવ છે એને ઉઠાવગીર કહ્યો. શું કહે છે ગુરુદેવ? કે પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તે કોઈ શક્તિનું કાર્ય નથી. તો પછી ક્યાંથી આવી? તો કહે છે કે પર્યાયમાં તેને ઉઠાવગીરે અધરથી ઉઠાવી છે. અજ્ઞાની મૂંઢ જીવે તેને અધરથી ઉઠાવી છે. અધરથી એટલે કે જે આત્મામાં નથી, આત્મામાં એ શક્તિ રૂપે ગુણ રૂપે નથી, એટલે એ અધરથી ઉઠાવી છે. વસ્તુ માટે નથી, વિકાર છે એ તો જ્ઞાન કરાવી છે. બાકી તારી ચીજ એવી છે કે વિકાર રૂપે ન થાય, ન પરિણમે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારી ચીજમાં વિકાર નથી અને તારી ચીજ વિકાર રૂપે પરિણમે નહીં, તારી ચીજ વિકાર રૂપે ન થાય. ધર્મીને વિકારના અભાવરૂપ નિર્મળ પરિણમન થયું, તે એવું ને એવું વિકારના અભાવરૂપ નિર્મળ જ રહેશે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. કારણ કે અભાવ અભાવ શક્તિ પરી છે. આગળ કહે છે કે ભાઈ તારી શક્તિમાં એક અભાવ અભાવ ગુણ છે, જેથી શ્રદ્ધાન જ્ઞાનની વર્તમાન દશામાં વિપરીતતાનો અભાવ છે. તો ભવિષ્યમાં પણ વિપરીતતાનો અભાવ કાયમ રહેશે. એટલે કે જે શ્રદ્ધાન છે એમાં વિપરીતતાનો અભાવ છે, એટલે કે મિથ્યા શ્રદ્ધાન નથી. અને જ્ઞાનની વર્તમાન દશા જે જ્ઞાનની છે એમાં પણ વિપરીતતાનો અભાવ છે, એટલે કે અજ્ઞાન નથી. તો એ કાયમ રહેશે. જ્ઞાનની પર્યાય જે નિર્મળ ભાવરૂપ છે તે એવા ને એવા નિર્મળ ભાવરૂપ સદાય રહેશે. તેમાં વિકારનો અભાવ છે તો કાયમ વિકારનો અભાવ રહેશે. જેને દ્રવ્ય દ્રષ્ટિ અંદર ખીલી ગઈ તેને પછી પડવાની ખસવાની વાત જ નથી. જો દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્ય દ્રષ્ટિ પડે, પણ દ્રવ્ય વસ્તુ એનો તો નાશ થાય નહીં. એટલે જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એને હવે પડવાની તો વાત જ નથી. વસ્તુ જે એક જ્ઞાયક સ્વભાવ છે તે તો અનંત શક્તિનો પિંડ પ્રભુ ત્રિકાળ વિદ્યમાન છે. આવા દ્રવ્યની પ્રતીતિ થઈ અને જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થયું, પછી એ જ્ઞાન પડી જાય છૂટી જાય એવી દ્રવ્યમાં તો કોઈ શક્તિ નથી. અર્થાંત દ્રવ્ય ગુણમાં એવું કોઈ કારણ નથી. કેવું કારણ? કે એક વખત જે આ પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થઈ અને જ્ઞાનની પર્યાયમાં પોતાના અનંત ગુણ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવ થયો એવું જ્ઞાન થયું, પછી એ જ્ઞાન પડી જાય છૂટી જાય એવું કાંઈ આત્માની અંદર પડ્યું નથી, દ્રવ્યમાં પણ એવી કોઈ શક્તિ નથી, ગુણમાં પણ એવું કોઈ કારણ નથી, એટલે એ તો રહે જ. એનાથી ઉલટું એવું છે કે અભાવ ભાવ શક્તિ પડી છે એટલે જે વિભાવ ભાવ વિકારી ભાવ છે એ આત્મામાં નથી, તો એ આત્મામાં પ્રવેશ નહીં પામે, નહીં પામે, નહીં પામે. આગળ કહે છે, જુઓ અનાદિથી જીવને 21 ગુણમાં વિપરીત પરિણમન થાય છે એમ તારવણી કાઢેલી. ગુરુદેવે આ તારવણી કાઢેલી કે આ આ ગુણ બીજા પ્રકારે પરિણમન હોય છે. જો અહીંયા આ ગુણનું વિપરીત પરિણામ કહ્યું છે ને એમાં થોડુંક સમજવાનું છે. મૂળ આત્મામાં પડેલો જે ગુણ છે એનું એ વિપરીત પરિણામ નથી, પણ એ ગુણની સામે વિરોધી જે પરિણામ છે એનાથી ઓપોઝિટ ટાઈપનું જે વિપરીતતા પરિણામ છે, તો એને એ વિપરીત પરિણામને સમજાવવા માટે, દર્શાવવા માટે એમ કહેવાય કે ભાઈ શ્રદ્ધા ગુણ જે છે તો શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણામ જ હોય. શ્રદ્ધા ગુણ જે છે એનું પરિણામ સમ્યક જ હોય. અંદરમાં પડેલ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણામ થાય એમ નથી થતું, પણ સામે વિપરીત શ્રદ્ધા પણ હોય છે એટલે પછી એમ કહેવાય કે આ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણામ. એટલે કે અંદર આત્મામાં પડેલા ગુણનું એ પરિણામ નથી, એ તો પર્યાયમાં એ વિપરીત પરિણામ છે. બીજી વાત, જ્ઞાનનો વિચાર કરીએ તો કે જ્ઞાન ગુણનું વિપરીત પરિણામ અજ્ઞાન રૂપ પરિણામ, અજ્ઞાન ભાવે પરિણામ. તો એ અંદરમાં પડેલો ભગવાન આત્મા જેમાં આ જ્ઞાન નામનો ગુણ છે એ જ્ઞાન ગુણનું પરિણામ એમ નથી થતું. એ જ્ઞાન ગુણનું પરિણામ તો નિર્મળ જ હોય, એ જ્ઞાનનું પરિણામ તો નિર્મળ જ હોય. પણ જે પર્યાયમાં અજ્ઞાન ભાવ છે એ અજ્ઞાન ભાવને એમ કહ્યું કે જ્ઞાનનું વિપરીત પરિણામ. એટલે કેટલાક ગુણ માટે જયારે એમ કહેવામાં આવ્યું હોય કે એ ગુણનું વિપરીત પરિણામ, તો એમાં એમ ન સમજવું જ કે આત્માનું જે સ્વરૂપ છે એમાં જે ગુણ પડ્યા છે એ ગુણનું એ વિપરીત પરિણામ છે એમ ન સમજવું, પણ એ પર્યાયમાં એવું વિપરીત પરિણામ છે તો એ કયા ગુણની સામે છે, કયા ગુણથી વિરુદ્ધ પ્રકારનું છે એ સમજાવવા માટે એમ કહેવામાં આવે કે આટલા 21 ગુણ એવા છે કે એની સામે એવું વિપરીત પરિણામ હોય છે. એ વાત કરી છે. અંદરમાં પડેલો જે ગુણ છે એનું તો નિર્મળ પરિણામ જ હોય, એ તો શુદ્ધ પરિણામ જ હોય, પણ જે વિપરીત પરિણામ છે એ તો પર્યાયમાં છે, અને એમાં પછી એ કયા ગુણની સામે વિપરીતતા છે એ દર્શાવવા માટે ગુણનું નામ લેવામાં આવે, પણ એ કંઈ અંદરમાં રહેલા ગુણનું પરિણામ નથી. આ એક મોટી સ્પષ્ટતા છે. ઘણાને મનમાં આજે આ વાતમાં શંકાઓ રહેલી છે, પણ એ વાત એમ જ છે. તો અહીંયા એ રીતે અર્થ સમજવાનો છે. તો અહીંયા તો વાત આગળ બીજી કરવી છે ગુરુદેવે. એટલે કે છે કે પરંતુ સ્વભાવ દ્રષ્ટિમંતને ધર્મી પુરુષને વિપરીત પરિણામનો તેની પર્યાયમાં અભાવ છે. વાત તો આ કરવી છે કે જ્ઞાનીને જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી ગઈ છે એવા સ્વભાવ દ્રષ્ટિવંતને, ધર્મીને, સમ્યક દ્રષ્ટિને વિપરીત પરિણામનો તેની પર્યાયમાં અભાવ છે અને નિર્મળ પરિણતિનો સદભાવ છે, એની નિર્મળ પરિણતિ છે. એટલે આ રીતે આ અસ્થિ નાસ્તિ થઈ અને આ અનેકાંત છે. શું અનેકાંત થયું? કે વિપરીત પરિણામનો તેની પર્યાયમાં અભાવ છે અને નિર્મળ પરિણતિનો સદભાવ છે. એટલે આ રીતે અસ્થિ નાસ્તિ વાત થઈ અને આ અનેકાંત છે. ભાવ ભાવ શક્તિના કારણે તેને નિર્મળ પરિણતિનો ભાવ ભાવ રહેશે. જો ભાવ ભાવ શક્તિ આપણે જે પહેલા કરી હતી 37મી શક્તિ, કેમ કે ગુણ છે તો એ ગુણનું પરિણામ એ જાતનું જ થયા કરે. જ્ઞાન ગુણનું પરિણામ તો જ્ઞાન રૂપે જ એનું ભવન થાય, એવા એક પછી એક નિર્મળ પરિણામ થયા કરે. એ ભાવ ભાવ શક્તિ તો કે છે કે ભાવ ભાવ શક્તિના કારણે તેને નિર્મળ પરિણતિનો ભાવ ભાવ રહેશે. અને હવે આ અભાવ અભાવ શક્તિ, તો આ અભાવ અભાવ શક્તિના કારણે તેને તેની પર્યાયમાં વિપરીતતાનો એટલે મલિનતાનો અભાવ રહેશે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ તારી ચૈતન્ય સંપદા તો જો, અંદર જુએ તો તને ખ્યાલ આવે, ને ખ્યાલ આવે તો પછી તને થાય કે તું તો ન્યાલ થઈ ગયો, એવી તારી શબ્દા છે, એવી તારી ચીજ છે ભાઈ. અંદર દ્રષ્ટિના વિધાન રહ્યા છે, એ બહારમાં ક્યાંય મળે એમ નથી. પવિત્રતાનો પિંડ પ્રભુ અંદર છે, તે અંતરદ્રષ્ટિ કરતા પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે પ્રાપ્ત થતો નથી. આવી વાત છે. આગળ 6ઠા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ આ તો વિતરાગી કથા બાપુ, ધર્મી પુરુષને ઉપદેશનો વિકલ્પ આવે છે તો પણ તે વિકલ્પના અભાવ સ્વરૂપ, તે વિકલ્પના અભાવ સ્વભાવ રૂપ ધર્મીનું પરિણામ છે. વિકલ્પ આવે, ધર્મી પુરુષને વિકલ્પ આવે, ઉપદેશનો વિકલ્પ આવે, પણ એ વિકલ્પ એ એનો સ્વભાવ નથી, એ વિકલ્પના અભાવ સ્વભાવ રૂપ ધર્મીનું પરિણામ છે. અરે પ્રભુ, એકવાર અંદર તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે, દ્રવ્યનો સ્વીકાર કર, દ્રવ્યનો સ્વીકાર થતાં રાગ રૂપે પરિણમવું એ છે જ નહીં. કેમ કે અભાવ અભાવ શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. હજાર વર્ષ પહેલાના આ દિગંબર સંત અમૃતાચાર્ય ભગવાનની વાણી તો જુઓ, કેવળ જ્ઞાનના કવાટ ખોલી નાખ્યા છે. રાગમાં તું રમે એ તારી રમત નહીં, ગુરુદેવ કહે છે. બહુ સરસ વાત કરી છે. અરે પ્રભુ, રાગમાં તું રમે એ તારી રમતું નહીં, રાગથી વિરમે રાગ રૂપે ન પરિણમે એ તારી રમતું છે. કેવી મીઠાશથી વાત કરી છે ભાઈ. તું રાગમાં રમે એ તારી રમત નથી, તું રાગમાં પરિણમે એ તારું કાર્ય નહીં, તું રાગરૂપ હોય નહીં. હવે આવી વાત ક્યાં મળે? પ્રભુ છે કે રળવા માટે, કમાવા માટે દેશ વિદેશ રખડે, પણ આ વાત ક્યાં મળે? અંતરની ચીજ તો અંતરમાં છે, અને અંતરમાં જાય તો તે મળે છે. આ અલૌકિક વર્ણન છે. જગતના ભાગ્ય હોય એટલું બહાર આવે છે. અહીંયા એક વાત છે, શું કહેવું? અલૌકિક વર્ણન છે, જગતના ભાગ્ય હોય તેટલું બહાર આવે છે. આ વર્ણન કરવાનો જે ભાવ ગુરુદેવને જે દિવસે આવ્યો છે, એ દિવસે જે આવવાનું હતું તે બહાર આવ્યું છે. વાણીએ વાણીનું કાર્ય કર્યું છે. ગુરુદેવ તો પોતાના સ્વરૂપમાં હતા. એટલે કહે છે કે આ અલૌકિક વર્ણન છે, જગતના ભાગ્ય હોય તેટલું બહાર આવે. આચાર્ય ભગવાને તો એક લીટીમાં ઘણી વાત કરી નાખી, પણ એ બધા ભાવને ખુલ્લા કોણે કર્યા? ગુરુદેવે ખુલ્લા કર્યા. સહજ રીતે આ વાત બોલાઈ ગઈ છે. જો એકની એક વાત ઉપર ગુરુદેવ બીજે દિવસે પ્રવચન આપે તો એમાં નવું નવું જ આવે, ત્રીજે દિવસે આપે તો પણ કાંઈક નવું આવે, એનું એ તો આવે જ નહીં. ત્યાં સામે બેઠેલાઓને પણ આ વાતની તો ખબર. એટલે કોઈએ કહ્યું કે પણ આ વિશેષ કહો ને. જો સામે બેઠેલા તો ગુરુદેવની વાણી સાંભળતા ધરાતા નહીં. એ વખતમાં એવા મુક્ષો હતા, વર્ષોથી ત્યાં ને ત્યાં જ રહીને ગુરુદેવની વાણી સાંભળતા ધરાતા. ગુરુદેવની વાણી પણ એવી જ અદભુત વાણી, એવો પ્રભાવ, ક્યાંય વાક્યને ફેરવી અને કહેવું પડે એવું નહીં. એક ધારી એક સરખી વાણી નીકળ્યા કરે, નીકળ્યા કરે, નીકળ્યા કરે, નીકળ્યા કરે. ગુરુદેવને જયારે આ કોઈએ કહ્યું કે પણ આ વિશેષ કહો ને, એમ કહ્યું ત્યારે ગુરુદેવે શું ઉત્તર આપ્યો છે? કે છે કે કોણ કહે, એ તો ભાષાનું સામર્થ્ય છે. ભાષામાં સ્વ પરને કહેવાની તાકાત છે, ભાષામાં સ્વ પરને કહેવાની તાકાત છે, અને આત્મામાં સ્વ પરને જાણવાની તાકાત છે. જો ભાષા કઈ જાણતી નથી, વાણી કઈ જાણતી નથી, જાણે છે કે ભગવાન આત્મા જાણે છે. સ્વ અને પરને જાણવાની તાકાત ભગવાન આત્મા છે, એમાં છે. ભગવાન આત્મામાં સ્વ પરને જાણવાની તાકાત છે, વાણીનું એ સામર્થ્ય નથી. વાણીનું સામર્થ્ય તો સ્વ પરને કેવા છે, કેમ છે એ કહી શકે. એટલે ભાષામાં સ્વ પરને કહેવાની તાકાત છે, અને આત્મામાં સ્વ પરને જાણવાની તાકાત છે. બંને પોતપોતાના ઉપાદાનથી સ્વતંત્ર પરિણમે છે. કોઈ કોઈને કરે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. ગુરુદેવ પૂછે છે, સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? કોઈ કોઈને કરે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. એટલે કે ભાષા એ આત્માનું કાંઈ કરે કે આત્મા ભાષાને કરે એવું સ્વરૂપ જ નથી. પોતપોતાના ઉપાદાનથી સ્વતંત્ર પરિણમે છે. ભાષા પોતાના ઉપાદાનથી સ્વતંત્ર પરિણમે છે. આત્મા પોતાના સ્વભાવથી સ્વતંત્ર રીતે પરિણમે છે. કોઈ કોઈ ને કરે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. અહીંયા કહે છે નિશ્ચયથી સંસાર જે ઉદય ભાવ છે તેનો ધર્મીની પર્યાયમાં અભાવ છે. સંસાર જે ઉદય ભાવ છે તેનો ધર્મીની પર્યાયમાં અભાવ છે. આવા દ્રવ્ય ગુણ પર્યાયની પ્રતીતિ થાય તેનું નામ સમ્યક દર્શન છે. આ જ્ઞાન પ્રધાન શૈલીથી કથન છે. જ્ઞેય અને જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન છે. આ જ્ઞાન પ્રધાન વ્યાખ્યા થઈ. જ્ઞેય અને જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન છે. આ જ્ઞાન પ્રધાન વ્યાખ્યા થઈ. એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. આ દર્શન પ્રધાન વ્યાખ્યા છે. શું કહ્યું? એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. આ દર્શન પ્રધાન વ્યાખ્યા છે. જ્ઞાન પ્રધાન વ્યાખ્યા અને દર્શન પ્રધાન વ્યાખ્યા ગુરુદેવે કરી. જો વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ. પ્રવચન સારની અંદર જ્ઞાન પ્રધાન કથન છે, સમય સારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. એટલે બંનેમાં જ્યાં જ્યાં વિરોધાભાસ કાંઈ પણ લાગે ત્યાં બંનેને સાથે મેળવી લેવા, પછી વિરોધાભાસ નહીં રહે, પછી ખ્યાલ આવશે કે આ વસ્તુનું સ્વરૂપ આમ જ છે. દ્રષ્ટિ પ્રધાન કથનમાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એ બતાવવો છે અને દ્રષ્ટિ ત્યાં કરાવવી છે. જ્ઞાન પ્રધાન કથનમાં વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જ્ઞાનમાં સમજાવવું છે. બેમાં આ ફેર છે. એટલે અહીંયા જુઓ શું કહ્યું કે જ્ઞેય અને જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન છે. જ્ઞેય અને જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ. જ્ઞાયક પોતે ભગવાન આત્મા છે અને એનું જ્ઞેય પોતાનું એનું સ્વરૂપ છે. એની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન કહ્યું. આ જ્ઞાન પ્રધાન વ્યાખ્યા થઈ. અને એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. ભૂતાર્થ શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે ભૂતાર્થ છે. સમયસારની 11મી ગાથામાં ભૂતાર્થની વાત આવી. એ ભૂતાર્થ શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે ભૂતાર્થ છે. અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. આ દર્શન પ્રધાન વ્યાખ્યા છે. દ્રષ્ટિમાં શું છે? શ્રદ્ધામાં શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ, બસ એની શ્રદ્ધા છે. એટલે એમાં પછી બીજું બધું આવી ગયું. પોતે શુદ્ધ છે, બીજાથી જુદો છે, ભિન્ન છે, આ બધું એમાં આવી જાય છે. પોતે ભૂતાર્થ છે. એટલે ભૂતાર્થ છે તો એની અંદર બીજું કાંઈ છે જ નહીં. અભૂતાર્થ એવી પર્યાયનો એમાં અભાવ છે એમ દ્રષ્ટિનો વિષય શુદ્ધ વિકાળ શુદ્ધ દર્શાવ્યો. અને એનું લક્ષ કરીને, એની એકાગ્રતા કરીને એને જે અનુભવે છે એને સમ્યક દર્શન થયું. એટલે એક ભૂતાર્થની શ્રદ્ધા, એ શ્રદ્ધા કઈ રીતે થઈ? તેના અનુભવ દ્વારા શ્રદ્ધા થઈ, એનું જ્ઞાન થતા શ્રદ્ધા થઈ. એવા એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. આ દર્શન પ્રધાન વ્યાખ્યા છે. આગળ પાના નંબર 174 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આ અભાવ અભાવ શક્તિ ત્રિકાળ છે, તે ધ્રુવ ઉપાદાન છે અને તેનું વર્તમાન વર્તમાન પરિણમન છે એ ક્ષણિક ઉપાદાન છે. અભાવ અભાવ શક્તિ ત્રિકાળ છે, જે ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે. ઉપાદાન ધ્રુવ ઉપાદાન અને તેનું વર્તમાન વર્તમાન પરિણમન છે તે ક્ષણિક ઉપાદાન છે. આપણે જાણીએ છીએ કે પર્યાય ક્ષણિક ઉપાદાન છે. ત્રિકાળ રહ્યું છે એ ધ્રુવ ઉપાદાન છે. એ છે કે તેમાં શક્તિ છે તે ત્રિકાળ પરિણામિક ભાવે છે. બધી શક્તિ માટે આપણે વાત કરી છે. અને રાગ રહિત તેના જે નિર્મળ પરિણામ છે તે ઉપસમ ક્ષયોપસમ કે ક્ષાયિક ભાવે છે. અને એ મોક્ષ માર્ગ છે. ઉદય ભાવ તેમાં આવતો નથી, કેમ કે ઉદય ભાવના અભાવ સ્વભાવે જ શક્તિનું પરિણામ હોય છે. નીચે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જે જન્મ ક્ષણ તે જ પૂર્વ પર્યાયનો નાશ ક્ષણ છે. એટલે એક પર્યાયની નવી પર્યાય જે ઉત્પન્ન થાય છે એ એની જન્મક્ષણ છે, તો એ જ પૂર્વ પર્યાયની નાશની ક્ષણ છે. અભાવ અભાવ શક્તિની જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે, તે પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થઈ છે, તે એની કાળલબ્ધિ છે, તે પરિણામે ક્રમબદ્ધ પોતાના સ્વ અવસરે થયું છે. ગુરુદેવને આ વખતે કોઈએ પૂછ્યું કે તો પછી આમાં અમારે શું કરવું, આપણે શું કરવું? આ તત્વજ્ઞાનની વાત આવી એટલે ગુરુદેવ કહે છે કે ક્રમવર્તી પર્યાય અને શક્તિના ભેદનું લક્ષ્ય છોડી શુદ્ધ એક ચૈતન્ય માત્ર નિજ ત્રિકાળી દ્રવ્યનું લક્ષ્ય કરવું. જો ઉપર પહેલા તત્વજ્ઞાન સમજાયું અને પછી કોઈએ પૂછ્યું કે આપણે તેમાં આપણે શું કરવું એમ પૂછ્યું જ્યારે, ત્યારે ગુરુદેવે શું કહ્યું છે? બહુ સરસ જવાબ આપ્યો છે. ગુરુદેવ કહે છે કે ક્રમવર્તી પર્યાય અને શક્તિના ભેદનું લક્ષ્ય છોડી, ક્રમવર્તી પર્યાય ચર્ચા આ કર્યા કરીએ એમ નહીં, ક્રમવર્તી પર્યાયનો નિર્ણય કરીને પછી આગળ વધવાનું છે. એ જ રીતે આ શક્તિના વર્ણન સમજી અને સ્વરૂપનું મહાત્મ્ય લાવવાનું છે. એટલે કહે છે કે ક્રમવર્તી પર્યાય અને શક્તિના ભેદનું લક્ષ્ય છોડી શુદ્ધ એક ચૈતન્ય માત્ર નિજ ત્રિકાળી દ્રવ્યનું લક્ષ્ય કરવું, આ કરવાનું. એમ કરતા શક્તિનું નિર્મળ પરિણામ સહજ જ પ્રગટ થાય છે અને તે તેનો સ્વકાળ છે, નિર્મળ પરિણામનો સ્વકાળ છે. ભાઈ, ક્રમવર્તી પર્યાય અને શક્તિનો ભેદ એ સંકિતનો વિષય નથી. ભેદ કોઈ સંકિતનો વિષય હોય જ નહીં. ક્રમવર્તી પર્યાય એ પર્યાય એ પણ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. અભેદની દ્રષ્ટિ થતા પર્યાયમાં શક્તિનું નિર્મળ પરિણમન થાય છે અને તે નિર્મળ પરિણતી વિકાર રહિત હોય છે. શક્તિની જે નિર્મળ પરિણતી પ્રગટ થઈ તે અકાર્યકારણમય છે. અકાર્યકારણમય છે એટલે શું? કે તે પરિણતી રાગનું કાર્ય નથી અને રાગનું કારણ પણ નથી. નિર્મળ પરિણતી રાગનું કાર્ય નથી કે રાગનું કારણ નથી. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય થાય તે રાગનું કાર્ય નથી, રાગથી જ્ઞાન થયું છે એમ નથી. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય રાગને જાણે એ વ્યવહાર છે, ખરેખર તો પોતે પોતાને જાણે છે. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય ખરેખર તો પોતે પોતાને જાણે છે, પણ એ રાગને જાણે છે એમ કહીએ તો એ વ્યવહાર છે. રાગ સંબંધી જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે તો રાગને જાણે છે એમ વ્યવહારથી કહેવાય. સ્વ પર પ્રકાશકની વાત આપણે કરીએ છીએ, સ્વને જાણે છે તો પર બધું એમાં જણાઈ જાય છે, એમ રાગ પણ એને જણાય છે, પણ વાસ્તવમાં તો એ સ્વને જાણે છે, પોતાને જાણે છે. અરે ભાઈ, હું રાગનો જાણનાર છું એવા ભેદથી શું સાધે છે? રાગને જાણે છે તોય શું? રાગનો જાણનાર છું હું એવા ભેદથી શું સાધે છે? કાંઈ નહીં. અરે, હું જાણનાર છું એવા ભેદ વિકલ્પથી એ શું સાધે છે? કાંઈ જ નહીં. માટે શક્તિનો પિંડ શુદ્ધ એક અભેદ ચૈતન્ય દ્રવ્ય ત્રિકાળ છે, તેની દ્રષ્ટિ કર, તેમ કરતા સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે. ભેદ દ્રષ્ટિ એ મિથ્યા દ્રષ્ટિ છે અને અભેદની દ્રષ્ટિ કરવી એ જ ધર્મ છે. તો આ પ્રમાણે અભાવ અભાવ શક્તિનું વર્ણન પૂરું થયું અને આ છેલ્લા બે પેરેગ્રાફમાં તો ગુરુદેવે માર્ગ બતાવી દીધો. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખ નામ અનંત